You're with SBS Radio.
આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
ભારતમાં ચૂંટણીના નગારા વાગી રહ્યા છે અને એના પડઘા વિશ્વભરમાં ફેલાયેલા ભારતીયો ઉત્સાહ અને ઉત્સુકતાપૂર્વક ઝીલી રહ્યા છે, ત્યારે એના વિશે વાત કરવા આજે આપણી સાથે છે શ્રી હરિદેસાઈ. ભારતના વરિષ્ઠ પત્રકાર એવા હરિદેસાઈ એક અભ્યાસુ સંશોધક અને અધ્યાપક પણ છે. 4 દાયકાથી પત્રકારિત્વ સાથે સંકળાયેલા હોવાથી એમના અભિપ્રાયો અનેક ભારતીય અખબારો અને ટીવી ચેનલ્સ પર પ્રસારિત થતા રહે છે. હરિભાઈ, હું જેલમ હાર્દિક તમારું સ્વાગત કરું છું SBS ગુજરાતીમાં.
જી જેલમ, બધાને મારા નમસ્કાર.
હરિભાઈ, ભારતના ગામડાઓમાં ફેલાયેલી અને પછી છેવટે રાજ્યોમાં વિભાજિત થયેલી આટલી બધી ભારતની વસ્તી અને વર્ષોથી ચાલી રહેલી ઘણી વ્યવસ્થિત ગોઠવાયેલી પણ ચૂંટણી પ્રક્રિયા, એટલે 5 વર્ષે આવી રહેલી આ ચૂંટણી માટે મતદાન કરવા બધા જ તૈયાર છે અને પક્ષો પણ પોતપોતાની રીતે તૈયારી કરી રહ્યા છે, પણ આ વખતે શું લાગે છે તમને, ભારતના બેટલ ગ્રાઉન્ડ સ્ટેટ્સ જેને કહેવાય એ કયા છે અને એમનો મિજાજ કયા તરફનો લાગે છે આ વખતે?
આ વખતે એવું લાગે છે કે પરીક્ષા, 5 વર્ષની પરીક્ષા પછી એનું પરિણામ કેવું રહેશે એના લેખાજોખા થશે. લોકો પણ, ભારતના લોકો બહુ જ જાગૃત છે. આપને નવાઈ લાગશે કે સામાન્ય માન્યતાથી વિપરીત ભારતમાં પ્રાચીન કાળથી લોકશાહી પરંપરા રહી છે. જનપદો, મહાજનપદો રહ્યા છે બુદ્ધ કાળમાં, અને બંધારણ સભાની અંદર ડોક્ટર આંબેડકરે આના વિશે ખૂબ વિસ્તારથી પણ વાત કરી હતી. પણ એટલે કે ભારતીય પ્રજા ભલે ઓછી ભણેલી હોય અથવા તો ગરીબ હોય, ગામડાઓની પ્રજા, પણ લોકશાહીને એણે જ જીવતી રાખી છે. ધારો કે 1975 અને 77માં ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા અને એમની ઇમરજન્સી આવેલી, એ ઇમરજન્સી સામે લોકોએ પોતે મત વ્યક્ત કરીને માર્ચ 77ની ચૂંટણીમાં માનનીય મોરારજીભાઈ જયારે વડાપ્રધાન થયા, મોરારજીભાઈ દેસાઈ, એ પણ એક ગુજરાતી, અને એ વડાપ્રધાન થયા, જનતા પાર્ટીની સરકાર બની, તો એ લોકોને, સામાન્ય લોકોને આભારી હતી. એટલે દેશની પ્રજા ખૂબ નિર્ણાયક વોટ આપે છે એવું તો બહુ સ્પષ્ટપણે કહી શકાય. પણ આ વખતે જોઈએ તો ઉત્તર પ્રદેશ એ બહુ જ નિર્ણાયક રહેવાનું છે. ઉત્તર પ્રદેશમાં 80 બેઠકો છે લોકસભાની. 80 બેઠકોમાંથી ગઈ વખતે ભારતીય જનતા પાર્ટી અને મિત્ર પક્ષ એમ મળીને 73 બેઠકો એમને મળી હતી, અને આ વખતે એટલી બેઠકો નહીં મળે એવું નિશ્ચિત લાગે છે. ભલે ત્યાં રાજ્યમાં પણ ભારતીય જનતા પાર્ટીની, યોગી આદિત્યનાથની સરકાર હોય, કારણ ત્યાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી, સમાજવાદી પાર્ટી એટલે મુલાયમના દીકરા અખિલેશના નેતૃત્વમાં, અખિલેશ યાદવના નેતૃત્વમાં જે ચાલે છે પાર્ટી એ, અને BSP એટલે જે માયાવતીના નેતૃત્વમાં ચાલે છે એ પાર્ટી, એનું ગઠબંધન થયું છે. ત્યાં કોંગ્રેસનું એમની સાથે જોડાણ રહ્યું નથી, પણ કોંગ્રેસ પોતાનું પરફોર્મન્સ પણ વધારે સારું કરશે એવું નિશ્ચિત લાગે છે. એવા સંજોગોમાં જો કે ત્રિપાક્ષીય જંગ જો થાય તો ત્યાં ભારતીય જનતા પાર્ટીને ફાયદો થાય, પણ ભારતીય જનતા પાર્ટીની બેઠકો ઘટવાની શક્યતા જરૂર લાગે છે. બીજું જે મહત્વનું રાજ્ય છે એ રાજસ્થાન છે. રાજસ્થાનમાં ભાજપની સરકાર હતી, વસુંધરા રાજેની સરકાર હતી રાજ્યની અંદર, અને ત્યાં હમણાં જે ચૂંટણીઓ થઈ વિધાનસભાની, એમાં અશોક ગેહલોતની, કોંગ્રેસની ના નેતૃત્વમાં જે સરકાર રચાઈ, એવું જ મધ્યપ્રદેશમાં થયું. મધ્યપ્રદેશમાં પણ કોંગ્રેસના નેતૃત્વમાં સરકાર રચાઈ, કમલનાથના નેતૃત્વમાં સરકાર રચાઈ, અને એવું જ છત્તીસગઢમાં થયું. છત્તીસગઢમાં 15 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીનું શાસન ગયું અને ત્યાં બઘેલના નેતૃત્વમાં કોંગ્રેસની સરકાર રચાઈ. એટલે આ જે 3 રાજ્યોમાં કોંગ્રેસને સત્તા મળી અને ડિસેમ્બર 2014માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી 100 બેઠકોની નીચે પહોંચી ગઈ, પછી પક્ષપલટા કરાવીને અથવા તો મંત્રી પદ આપીને એમણે કોંગ્રેસના ધારાસભ્યોને પોતાનામાં જોડ્યા, એ જુદી વાત છે. પણ ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ ઘણી નાજુક રહી હતી વિધાનસભાની અંદર. એટલે મારી દ્રષ્ટિએ આ રાજ્યો ઉપરાંત મહારાષ્ટ્ર એક એવું રાજ્ય છે કે જ્યાં લોકોનો મત નિર્ણાયક રહેવાનો છે. મહારાષ્ટ્રમાં શિવસેના સાથે ભાજપનું કમઠાણ ચાલતું જ રહ્યું છે સતત, છતાં આ વખતે એમની બેઠકોની બાબતમાં સમજૂતી થઈ છે અને લોકસભાની ચૂંટણી પછી થોડા વખતમાં એટલે ઓક્ટોબરમાં જ વિધાનસભાની ચૂંટણી પણ તે આવે છે. એટલે શિવસેના પોતે મુખ્યમંત્રી પદ માટેનો આગ્રહ રાખે છે એટલે એ એમની વચ્ચેનો ટકરાવ હજુ ચાલુ રહેવાનો. પણ ત્યાં કોંગ્રેસ અને એનસીપી નું એક ગઠબંધન છે. બીજું ગઠબંધન છે એ ડોક્ટર આંબેડકર ના પૌત્ર પ્રકાશ આંબેડકર એમનું અને ઓવાઈસી જે મુસ્લિમ પાર્ટી છે MIM હૈદરાબાદની એનું ગઠબંધન છે. એટલે ત્યાં ત્રિપાઠિયા જંગની અંદર પાછું ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાને ફાયદો થઈ શકે. પણ મુખ્યત્વે આ રાજ્યો છે જ્યાં ભારતીય જનતા પાર્ટીને કંઈક અંશે ગઈ વખત જેવા પરિણામો ન મળે એવું બને એટલે ભારતીય જનતા પાર્ટીએ ફોકસ કર્યું છે ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ ઉપર. ઓરિસ્સામાં નવીન પટનાયક છેલ્લા 18 વર્ષથી મુખ્યમંત્રી છે. અગાઉ એ ભારતીય જનતા પાર્ટીની સાથે હતા એટલે NDAમાં હતા, પણ પછી 2009 પછી એ છૂટા થયા અને એના પછી પણ વધારે બહુમતીથી એ સતત ચૂંટાતા રહ્યા છે. લોકસભાની અંદર સૌથી વધારે બેઠકો ત્યાંની 21 બેઠકોમાંથી 20 બેઠકો લેતા રહ્યા છે અને 1 બેઠક માત્ર ભારતીય જનતા પાર્ટીને મળે છે. એવું જ બંગાળમાં 42 બેઠકો છે લોકસભાની, એમાંથી માત્ર 2 બેઠકો એ ભારતીય જનતા પાર્ટીને મળેલી છે અને ત્યાંની મોટાભાગની બેઠકો તૃણમૂળ કોંગ્રેસ એટલે મમતા બેનર્જી જે ત્યાંના મુખ્ય પ્રધાન છે એમની પાર્ટી જીતે છે. ત્યાં પણ આ વખતે ભારતીય જનતા પાર્ટીની કોશિશ છે કે ત્યાં વધારે સારી રીતે પરફોર્મ કરે. અને સાઉથમાં જોઈએ તો સાઉથમાં કર્ણાટક કોંગ્રેસની પાસે ગયું છે. કોંગ્રેસ અને સેક્યુલર જનતા દળની ત્યાં આગળ સંયુક્ત સરકાર છે. દેવેગૌડાના પુત્ર કુમાર સ્વામીની સરકાર બની છે, ભાજપની સરકાર ત્યાં નથી. દક્ષિણમાં ભારતીય જનતા પાર્ટીને પ્રવેશ મુશ્કેલ છે પણ આ વખતે એમણે અન્ના DMK સાથે ત્યાં જોડાણ કર્યું છે તમિલનાડુમાં અને એમને તમિલનાડુમાંથી માત્ર 1 જ બેઠક કન્યાકુમારીની બેઠક ભાજપને હંમેશા મળતી રહી છે, બાકી ત્યાં પ્રવેશ મળતો નથી. કેરળમાં પણ ભારતીય જનતા પાર્ટીને ઘણા દાયકાઓ પછી આ વખતે માત્ર વિધાનસભામાં 1 બેઠક મળી છે. આંધ્રની અંદર પણ ભાજપની પાસે માત્ર 4 જ બેઠકો વિધાનસભામાં હતી અને ત્યાં એમનું જે ટાયપ હતું TDP સાથેનું એટલે નરચંદ્ર બાબુ નાયડુ જે મુખ્યમંત્રી છે ત્યાં આગળ એમની પાર્ટી સાથે એમનું ટાયપ છૂટું થઈ ગયું અને એ હવે ત્યાં આગળ રેડ્ડી જે મુખ્યમંત્રી હતા કોંગ્રેસના એમના પુત્ર જગન રેડ્ડીના નેતૃત્વમાં જે ત્યાં પાર્ટી છે એની સાથે ભારતીય જનતા પાર્ટીનું અલાયન્સ થાય છે. આંધ્રના વિભાજન 2014માં જે વિભાજન થયું એના પછી આંધ્ર અને તેલંગાણા એ બે થયા રાજ્યો. તેલંગાણામાં TRS કે ચંદ્રશેખર રાવ એની પાર્ટી છે એ હમણાં જ વિધાનસભા એને રેડી કરી અને એમાં એનો ભવ્ય વિજય થયો ફરીને. અને આ વખતે એ ભલે કોઈની સાથે નથી પણ આ જે લોકો કોઈની સાથે નથી એ સરકાર કેન્દ્રમાં રચવાની હોય ત્યારે છે ને પોતાના સુખથી મારી શકે એવી એમની ગણતરીઓ છે. આવી સ્થિતિમાં ગઈ વખત જેટલી બહુમતી ભારતીય જનતા પાર્ટીને ન મળે એવી ગણતરી મુકાય છે અને છતાં સરકાર બનાવવામાં માનનીય નરેન્દ્રભાઈ મોદી એ સફળ થાય એવું તો જરૂર લાગે છે.
હરિભાઈ, આટલા ટૂંકા સમયમાં તમે ભારતની લોકસભાની ચૂંટણીનું આખું ચિત્ર અમારી પાસે લગભગ સ્પષ્ટ કરી દીધું છે. ફરી આવા કોઈ પણ વિષય સાથે આપણે મળતા રહેશું. આપના સમય માટે ફરી એકવાર આભાર.
જી, સૌને મારા વંદન અને બસ આપને શુભકામના.
SBS ગુજરાતી, શેર કરો અમારી સ્ટોરીઝ ફેસબુક પર.
Enjoy more stories in your language by visiting sbs.com.au.